நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ வஜ்ராயணம், நமோ லூயே சௌவசாம். அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹை. தினகு ஸ்வரூப ஜான ராக தேவை ஜோ பக்தி காய கோ நமாயி ஸ்துதி கோ சாரி ஹை. தன்ய தன்ய துமயி சே காஜ சப ஆஜ வை கர ஜோரி வார வார வந்தனா ஹமாரி ஹை. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை. ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹை. ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹை. ரவிவார நீ பாட்சாலா நோ விஷய પાંચ ભાવ એની આપણે ચર્ચા કરી રહ્યા છે. ઓલમોસ્ટ પાંચ ભાવની ચર્ચા પૂરી થઈ ગઈ છે. જે અંતિમ વિષય ગયા વખતે આપણે લીધો હતો એ વિષય આપણે લીધો હતો ઓદૈક ભાવની. થોડીક ચર્ચા કર્યા બાદ આપણે પારિણામિક ભાવની ચર્ચા કરી હતી. ઓદૈક ભાવ અને પારિણામિક ભાવ વચ્ચે શું અંતર છે? ઔદૈક ભાવ એ જીવમાં ઉત્પન્ન થતો વિભાવ ભાવ છે અને પારિણામિક ભાવ એ વિભાવ ભાવની ધારાની વચ્ચે રહેવાવાળો જે શુદ્ધ ચૈતન્ય ભાવ છે એ પારિણામિક ભાવ છે. ગયા વખતે આપણે પારિણામિક ભાવની ચર્ચા કરતા એની આપણે પરિભાષા લખી હતી કે પારિણામિક ભાવ એટલે જીવનો અનાદિ અનંત એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એ પારિણામિક ભાવ છે. બીજી પરિભાષા આપણે પારિણામિક ભાવની લખી કે કર્મો આદિ નિરપેક્ષ શુદ્ધ સ્વરૂપ, એ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવના ત્રણ ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એની પણ આપણે ચર્ચા કરી હતી. ભવ્યત્વ અને અભવ્યત્વ એ પારિણામિક ભાવના ભેદ પર્યાયગત સ્વાભાવિક યોગ્યતાનું નામ છે. એને પારિણામિક ભાવ કેમ કહેવામાં આવે છે એની ચર્ચા કરતા આચાર્ય દેવે જિનાગમમાં એ ખુલાસો કર્યો કે ભવ્યત્વ અભવ્યત્વ એ પારિણામિક ભાવ એટલે માટે કહેવામાં આવે છે, ભલે પર્યાયની યોગ્યતા છે પરંતુ એને પારિણામિક ભાવ એટલે કહેવામાં આવે છે. કારણ કે એ કર્મોપાધિ નિરપેક્ષ ભાવ છે. કોઈ જીવ, જો કોઈ જીવ જે વો પાંચ નંબર કા જો ચાર્ટ હૈ વો નિકાલ દીજીએ, ફિર હમ પહેલે સે ચાલુ કરેંગે, સિર્ફ થોડા યે રિવિઝન કર લેતે હૈ. જો આ ચાર્ટ દેખાય છે તમને, શું લખ્યું છે અહીંયા? પારિણામિક ભાવ. એની બાજુમાં શું લખ્યું છે? ના ત્રણ ભેદ. વેરી ગુડ. પછી શું લખ્યું છે? એની પરિભાષા લખી. શું લેખી છે? પરિભાષા. બધાને વંચાય છે પરિભાષા? કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ ભાવ, તે પારિણામિક ભાવ છે. બરાબર. પછી એના ભેદ દેખાય છે. પારિણામિક ભાવના ત્રણ ભેદ થોડા ઉપર કીજે. કયા છે ત્રણ ભેદ? જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. પછી જીવત્વ નીચે શું લખ્યું છે? જીવત્વ નીચે શું લખ્યું છે? ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. અને ભવ્યત્વ અભવ્યત્વ ની નીચે શું લખ્યું છે? પર્યાયગત સ્વાભાવિક યોગ્યતા. આની આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ છોડી દીધી કરીને. શું લીધું તું આમાં? પર્યાયગત સ્વાભાવિક યોગ્યતા. જે જીવ ભવ્ય છે એ જીવ અભવ્ય નથી. જે જીવમાં અભવ્યત્વ પણની યોગ્યતા છે એ જીવમાં ભવ્યત્વ પણની યોગ્યતા નથી. પરંતુ ભવ્ય હોય કે અભવ્ય હોય, બેમાં જીવત્વ નામક પારિણામિક ભાવની યોગ્યતા તો સદાકાળ જોવામાં આવે છે. એ અપેક્ષાએ આપણે શું વાત કરી કે જીવત્વ નામક પારિણામિક ભાવ એક પરમ પારિણામિક ભાવ છે અને ભવ્યત્વ અને અભવ્યત્વ નામક પારિણામિક ભાવ એ પારિણામિક ભાવ છે. આવી રીતના આપણે પારિણામિક અને પરમ પારિણામિક માં અંતર કર્યો હતો. શેમાં અંતર કર્યો હતો? પારિણામિક અને પરમ પારિણામિક. જીવત્વ એ પરમ પારિણામિક અને ભવ્યત્વ અને અભવ્યત્વ એ પારિણામિક ભાવ છે. કેમ? કારણ કે જીવત્વ પરનું અને અરે ભવ્યત્વ પરનું અને અભવ્યત્વ પરનું એ પર્યાયગત યોગ્યતા છે. હવે એ પર્યાયગત યોગ્યતા ને પારિણામિક કેમ કીધું એનો આપણને અર્થ સમજાયો ને? કેમ કીધી પર્યાયગત યોગ્યતા ને પારિણામિક કેમ કીધું? કારણ કે કોઈ કર્મ ના ઉદય ના કારણે કે કોઈ કર્મ ના ઉપશમ ના કારણે કોઈ કર્મ ના ક્ષયોપશમ ના કારણે કે કોઈ કર્મ ના ક્ષય ના કારણે જીવ ભવ્ય નથી કે જીવ અભવ્ય નથી. ખ્યાલ આવે છે? એક સ્વાભાવિક યોગ્યતા છે. શું કીધું? એક સ્વાભાવિક યોગ્યતા છે. એ પર્યાયમાં સંસારમાં પરિભ્રમણ કરવાની જ યોગ્યતા રૂપ સ્વરૂપ છે. જો એક નવો પોઈન્ટ કહું છું, હવે ધ્યાનથી સાંભળજો. આટલું આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું એને આપણે રિપીટ કર્યું. હવે એક નવો પોઈન્ટ કહું છું, ધ્યાનથી સાંભળજો, થોડો સૂક્ષ્મ છે. જીના ગમમાં એમ આવે છે કે જે અભવ્ય જીવ છે એ અભવ્ય જીવ સંસારમાં અનાદિ અનંત પરિભ્રમણ કરશે. બરાબર છે? અભવ્ય જીવ સંસારથી ક્યારે પણ છૂટશે નહીં, એના સંસારનો ક્યારે અંત નહીં આવે. અભવ્ય જીવના સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ શું છે? અભવ્ય જીવના સંસારનું પરિભ્રમણનું મૂળ કારણ મોરા દ્વેષ નથી. પોઈન્ટ સમજાય છે? મોરા દ્વેષ નથી. કારણ કે અગર મોરા દ્વેષ એ પરિભ્રમણનું કારણ હોત તો ભવ્ય જીવમાં પણ મોરા દ્વેષ જોવામાં આવે છે અને મોરા દ્વેષનો ભવ્ય જીવ નિજ પુરુષાર્થ દ્વારા અભાવ કરીને સિદ્ધ દશા પ્રગટ કરે છે. પોઈન્ટ સમજાય છે? અહીંયા જો ખ્યાલ આવ્યો પોઈન્ટ શું કીધો? તો અભવ્ય જીવના પરિભ્રમણનું મૂળ કારણ શું છે? પોઈન્ટ શું લીધો? જલ્દી મારે ચાર્જ ચાલુ કરવા છે. જલ્દી પોઈન્ટ શું લીધો? અભવ્ય જીવના પરિભ્રમણનું મૂળ કારણ શું છે? મૂળ આ દ્વેષ નથી. પોઈન્ટ સમજાય છે? તો શું છે અભવ્ય જીવના પરિભ્રમણનું મૂળ કારણ શું છે? તો કે અભવ્ય જીવની પર્યાયમાં પરિભ્રમણ કરવાનો સ્વભાવ છે, એ સ્વભાવ જ પરિભ્રમણનું મૂળ કારણ છે. પોઈન્ટ સમજાય છે? થોડો સૂક્ષ્મ છે, સૂક્ષ્મ નથી, સમજો, સમજાશે. એ સ્વભાવ જ મૂળ કારણ છે. મોરાગ દ્વેષ એ કારણ હોઈ શકે. કેમ? કારણ કે મોરાગ દ્વેષના ભાવ તો ભવ્ય જીવમાં પણ જોવામાં આવે છે. આવે છે કે નહીં? બોલ. જે સંસારી ભવ્ય છે, સંસારી ભવ્ય જીવ છે, એમાં મોરાગ દ્વેષના પરિણામ જોવામાં આવે છે કે નહીં? આવે છે. પરંતુ એ મોરાગ દ્વેષનો અભાવ કરીને નિર્મોહી વિતરાગી દશા પ્રગટ કરવામાં ભવ્ય જીવ સક્ષમ છે કે નહીં? બોલ. છે. તો દુઃખનું કારણ શું છે? તો કે દુઃખનું કારણ ખરેખર એ પર્યાયમાં પરિભ્રમણની યોગ્યતા અને પર્યાયમાં પરિભ્રમણની યોગ્યતાનો અભાવ કરવાનો સ્વભાવ એ સુખનું કારણ છે. ખ્યાલ આવ્યો? પોઈન્ટ ખ્યાલ આવ્યો? સમજાય છે? શું કીધું? દુઃખનું કારણ શું છે? કે પર્યાય અભવ્યની પર્યાયમાં પરિભ્રમણ કરવાનો સ્વભાવ છે, એ સ્વભાવ દુઃખનું કારણ છે અભવ્યમાં. ખ્યાલ આવે છે? તો એ વાત આપણે આમાં લીધી. હવે લાસ્ટ ટાઈમ આપણે એક હોમવર્ક આપ્યું હતું મેં તમને, કહ્યું હોય તો ખ્યાલ દે, તમને કહેશો યાદ પણ નથી અમે. શું આપ્યું હતું? વેરી ગુડ. ડિફરન્સ આપ્યો હતો કોની વચ્ચે? આપ્યો હતો કે પારિણામિક ભાવ અને ચાર ભાવ, જે પર્યાયગત ચાર ભાવ છે, એ ચાર ભાવ વચ્ચે શું અંતર છે એ આપણે લખવાનું કીધું. ખ્યાલ આવે છે? હું કહું છું ત્રણ ચાર પોઈન્ટ. પારિણામિક ભાવ પહેલો પોઈન્ટ કહું છું, જેને લખ્યું એ ચેક કરે. પારિણામિક ભાવ એ નિરપેક્ષ ભાવ છે. કોની વચ્ચે અંતર કરીએ છીએ આપણે? પારિણામિક ભાવ અને પર્યાયમાં થવા વાળા ઔપશમિક આધિચાર ભાવ, એને એક બાજુ રાખો. પારિણામિક ભાવ એ નિરપેક્ષ ભાવ છે અને જે પર્યાયમાં થવા વાળા ચાર ભાવ છે એ ચાર ભાવ કેવા છે? તો કે ચાર ભાવ સાપેક્ષ ભાવ છે. પહેલો પોઈન્ટ, પોઈન્ટ સમજાયો? પહેલો પોઈન્ટ એ કેવા છે? કર્મોપાધી સાપેક્ષ. અને પારિણામિક ભાવ કેવો છે? કર્મોપાધી નિરપેક્ષ. એ પહેલા પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ, પારિણામિક ભાવ એ શુદ્ધ ભાવ છે. કેવો છે? શુદ્ધ ભાવ છે. પારિણામિક ભાવમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધતાનો પ્રવેશ નથી થતો. અશુદ્ધતા પર્યાયમાં છે પણ પારિણામિક ભાવ ક્યારે અશુદ્ધ થતો નથી. જલ્દી પોઈન્ટ, જલ્દી જલ્દી પકડ્યો, શું કીધું જલ્દી મીનાબેન? અશુદ્ધતા પર્યાયમાં છે, અશુદ્ધતા રૂપે આત્મા કળમતો દેખાશે પણ આત્મા ક્યારે અશુદ્ધ થતો નથી. ત્રણ વાત કીધી, અશુદ્ધતા પર્યાયમાં છે. પહેલી વાત, અશુદ્ધતા પર્યાયમાં છે એની ના નથી. અશુદ્ધતાનું અસ્તિત્વ છે, અશુદ્ધતા એક સમયનું સત છે, અશુદ્ધતા એની યોગ્યતાથી ઉત્પન્ન થવા વાળો ભાવ છે, એનું અસ્તિત્વ છે, એનું સત છે, અશુદ્ધતા છે. પહેલો પોઈન્ટ, અશુદ્ધતા રૂપે આત્મા કળમતો દેખાશે. બીજો પોઈન્ટ, અશુદ્ધતા રૂપે આત્મા કળમતો પણ દેખાશે. બીજો પોઈન્ટ, ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું કે અશુદ્ધતા રૂપે કળમતો દેખાવા છતાં પણ આત્મા અશુદ્ધ થતો નથી. આ ત્રીજો પોઈન્ટ સમજાયો? ત્રણ પોઈન્ટ, આત્મા અશુદ્ધ થતો નથી, આત્મામાં અશુદ્ધતા પ્રવેશતી નથી, આત્મામાં ક્યારે અશુદ્ધતાનો પ્રવેશ થતો નથી. ત્રણ પોઈન્ટ સમજાયા? ખ્યાલ આવે છે? એવી રીતના આપણે આ ત્રણ પોઈન્ટ જોયા. પોઈન્ટ શું હતો? પોઈન્ટ શું હતો ચર્ચાનો? કે પારિણામિક ભાવ કેવો છે? શુદ્ધ છે, ધ્રુવ છે, શુદ્ધ છે. અને અને સામે ચાર ભાવમાં, ચાર ભાવમાં શુદ્ધતા અને અશુદ્ધતા બે વાળી જાય છે. પારિણામિક ભાવ કેવો છે? બિનાબેન શુદ્ધ. અને ચાર ભાવમાં શુદ્ધતા અશુદ્ધતા બે વાળી. ત્રીજો પોઈન્ટ, પારિણામિક ભાવ ધ્રુવ છે. ધ્રુવ એટલે અનાદિ અનંત. પારિણામિક ભાવ કેવો છે? ધ્રુવ છે, અનાદિ અનંત. અને ચાર ભાવ કેવા છે? ચાર ભાવ ઉત્પાદ વ્યય સહિત છે. અહીંયા ધ્રુવ આવશે અને અહીંયા ઉત્પાદ વ્યય આવશે. તો આખું સૂત્ર આવી ગયું, પાંચ ભાવમાં સૂત્ર આવી ગયું. કયું સૂત્ર આવી ગયું? ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક સત. એ સૂત્ર આખું આવી ગયું, બરાબર છે? જેના આધારે પાંચ ભાવ આપણે સમજીએ છીએ. મૂળ આધાર, મૂળ સૂત્ર છે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. ચલો આગળ, પારિણામિક ભાવ ડિફરન્સ. પારિણામિક ભાવ આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય છે. સમજાય છે? પારિણામિક ભાવ આશ્રય કરવા યોગ્ય, ભરોસો કરવા યોગ્ય, સમજાય છે? અવલંબન લેવા યોગ્ય, એનો અનુભવ કરવા યોગ્ય, એમાં અવંગર એ રૂપે પોતાને માનવા યોગ્ય પારિણામિક ભાવ. આજ સુધી જીવ દુઃખી કેમ છે? આજ સુધી જીવ સંસારમાં પરિભ્રમણ કેમ કરે છે? આ પારિણામિક ભાવનો આશ્રય નથી કર્યો. એક સમય માટે પણ પારિણામિક ભાવનો આશ્રય નથી કર્યો એટલે જીવ દુઃખી છે. ખ્યાલ આવે છે? તો આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય કેવું છે? આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વ છે. અને સામે સામે બોલો, ચાર ભાવ આશ્રય કરવા યોગ્ય નથી. ચાર ભાવનો આશ્રય કરવા યોગ્ય નથી. સમજાય છે? એ ચાર ભાવનો આશ્રય કરશું તો વિકલ્પ ઉત્પન્ન થશે, અને વિકલ્પ ઉત્પન્ન થશે. એ વિકલ્પ એ રાગ છે, અને રાગ એ હિંસા છે, અને હિંસામાં ધર્મ માનવું એ મિથ્યાત્વ છે. સમજાયું શું કીધું? ખ્યાલ આવે છે? વિકલ્પ ઉત્પન્ન થવો એ રાગ છે. ગુરુદેશીના પ્રવચનમાં કાલે જ આ વાક્ય આવ્યું હતું એટલે વાક્ય રિપીટ કરું છું. વિકલ્પ ઉત્પન્ન થવો એ રાગ છે, અને રાગ એ હિંસા છે. છે ને પરિભાષા, આત્મામાં રાગાદી ભાવની ઉત્પત્તિ થવી એ હિંસા, અને આત્મામાં રાગાદી ભાવની ઉત્પત્તિ ન થવી એ અહિંસ. તો વિકલ્પ ઉત્પન્ન થવો એ રાગ છે, રાગ છે એ હિંસા છે, અને હિંસામાં ધર્મ માનવું એ મિથ્યાત્વ છે. પોઈન્ટ સમજાય છે? પાંચ મહાવ્રતના પાલન કરવાના વિકલ્પ ઉત્પન્ન થાય નિરાશ, એ વિકલ્પ ઉત્પન્ન થાય, અને વિકલ્પ ખરેખર રાગ છે, ને એ રાગ છે ખરેખર હિંસા છે, અને એમાં ધર્મ માને તો એ મિથ્યાત્વ છે. એમ કે સૂક્ષ્મ વાતો છે ભાઈ, સમજાય છે? ખ્યાલ આવ્યો? તો પારિણામિક ભાવે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદે, અને ચાર ભાવે આશ્રય કરવા યોગ્ય નથી. પારિણામિક ભાવમાં, હવે સાત તત્વમાં ઘટિત કરો, પારિણામિક ભાવમાં સાત તત્વમાંથી કયું તત્વ? જીવ તત્વ. વેરી ગુડ. પારિણામિક ભાવમાં કયું તત્વ આવશે? જીવ તત્વ આવશે. અને સામે બોલો, ચાર ભાવમાં અજીવ નહીં આવે, ચાર ભાવમાં અજીવ નહીં આવે, ચાર ભાવમાં આશ્રમ પણ આવી જશે, બંધ પણ આવી જશે, સંવર પણ આવી જશે, નિજરા પણ આવી જશે અને મોક્ષ પણ આવી જશે. કારણ કે ચારેય ભાવમાં એ બધા તત્વ સામેલ થયા. આપણે અમને એને છૂટ પાડીને જોશું, બરાબર છે? તો ચાર ભાવમાં આશ્રમ, વન, સંવર, નિજરા અને મોક્ષ, અને પારિણામિક ભાવ એ જીવ તત્વ, બરાબર? ચલો, તો આ થયો ડિફરન્સ. એના અને આની સામે, આની સામે ચાર ભાવ સાધી શાંત, પારિણામિક ભાવની સામે ચાર ભાવ સાધી શાંત. એક સમયની પર્યાયની અપેક્ષાએ જુઓ તો એ ચારે ચાર ભાવ કેવા છે, એની શરૂઆત છે અને એનો અંત છે. હવે એમાં આપણે છૂટું પાડીને એનો કાળ જોઈએ. એ પ્રકરણ પણ બાકી હતું, એ પ્રકરણ આપણે જોઈ લઈએ, છૂટું પાડીને એનો કાળ જોઈએ. ચલો, હા, હવે આપણે એક એકને છૂટું પાડીને જોઈએ. પારિણામિક ભાવનો કાળ, હવે નવું પ્રકરણ ચાલુ કરું છું. પારિણામિક ભાવનો કાળ, કાળ અપેક્ષાએ પાંચ ભાવની ચર્ચા કરી હવે. ચલો જલ્દી જલ્દી, પારિણામિક ભાવનો કાળ, ચાર શબ્દ તો ખબર છે ને, અનાદિ, અનંત, સાદી, શાંત. આમાં જ આપણે રમવાનું છે, અનાદિ, અનંત, સાદી, શાંત. અનાદિ એટલે જેની આદિ નથી, જેની શરૂઆત નથી. અનંત એટલે જેનો અંત નથી. સાદી એટલે જેની શરૂઆત છે, અને શાંત એટલે કે જેનો અંત છે, બરાબર? હવે આ ચાર ભાવ, પાંચ ભાવમાં કાળ ઘટિત કરો. ચલો જલ્દી, આ તો એક્સરસાઇઝ છે, હવે છેલ્લું છેલ્લું છે. પારિણામિક ભાવ અનાદિ અનંત, બરાબર? પારિણામિક ભાવ અનાદિ અનંત. પછી ઔક્ષમિક ભાવ, વેરી ગુડ, સાદી અને શાંત. ઔક્ષમિક ભાવ, સાદી અને શાંત, આપણે એનો ચાર કમરા જોશું. ઔક્ષમિક ભાવ, સાદી અને શાંત, બે થઈ ગયા. પછી શાયિક ભાવ, શાયિક ભાવ, સાદી, સાદી અનંત. એક સમયની પર્યાયની અપેક્ષા એ સાદી શાંત, એ તો ચારે ભાવ સાદી શાંત, એક સમયની પર્યાયની અપેક્ષા. પણ હવે સાદી શાંત કયો ભાવ? શાયિક ભાવ. કેમ કે શાયિક ભાવની શરૂઆત છે અને શાયિક ભાવ અનંતકાળ સુધી રહેવાનો છે. એટલે સાદી શાંત, સાદી અનંત, સોરી, સાદી અનંત. કયો ભાવ? કયો ભાવ? શાયિક ભાવ. ચલો, એના પછી, એના પછી કયો ભાવ રહી ગયો? હવે ઔક્ષમિક થઈ ગયો, શાયિક થઈ ગયો, શાયોક્ષમિક ભાવ. જલ્દી ચલો, શાયોક્ષમિક ભાવ, સાદી શાંત, વેરી ગુડ. શાયોક્ષમિક ભાવની શરૂઆત છે અને એનો શાયિક ભાવ થાય ત્યારે એનો અંત આવી જાય. થોડું યાદ રાખવું પડશે આ બધું, હે ને? હવે આગળ કયું બાકી રહ્યું? ઔદયિક ભાવ. ઔદયિક ભાવમાં બે અપેક્ષા આવશે, ઔદયિક ભાવમાં બે અપેક્ષા આવશે. કઈ બે અપેક્ષા આવશે? તો એક ભવ્ય જીવની અપેક્ષા એ ઔદયિક ભાવ. તો ભવ્ય જીવની અપેક્ષા એ ઔદયિક ભાવ અનાદિ શાંત, વેરી ગુડ. અને અભવ્ય જીવ અને દૂરાંદૂર ભવ્યની અપેક્ષા એ અનાદિ અનંત, કે ક્યારે પણ એનો અંત નથી થવાનો. અને ઔદયિક ભાવ ક્યારથી છે? તો કે અનાદિકાળથી છે. આટલું સમજાયું? પાંચ, પાંચેયના કાળ થઈ ગયા. જલ્દી જલ્દી ફરીથી એકવાર, જલ્દી ફરીથી એકવાર, જલ્દી જલ્દી. પારિણામિક ભાવ, હવે થોડુંક પાંચે ભાવનું સ્વરૂપ અને પિક્ચર થોડું ક્લિયર હોવું જોઈએ. પોઈન્ટ સમજાય છે? આપણે ઘણા વખતથી આ પાંચ ભાવની ચર્ચા કરી રહ્યા છે ને, એટલે આ એક રિવિઝન માટે એક છેલ્લા છેલ્લા નાના નાના ટોપિક્સ છે આપણે લઈએ છે. ઓદય, અરે, પારિણામિક ભાવનો કાળ અનાદિ અનંત, બરાબર? સેકન્ડ, ઔક્ષમિક ભાવનો કાળ સાદી શાંત. ઔક્ષમિક ભાવની શરૂઆત થાય છે અને પછી ઔક્ષમિક ભાવનો અંત પણ આવી જાય છે. હમણાં આપણે જોશું એને. પછી સેકન્ડ, થર્ડ, શાયિક ભાવ, શાયિક ભાવ સાદી, એની શરૂઆત છે અને અનંતકાળ સુધી રહેવાનું. શાયિક ભાવ એટલે સાદી અનંત, સાદી અનંત. ચોથો, શાયોક્ષમિક ભાવ સાદી શાંત. આ ખોટું છે, એકચ્યુઅલી સાદી શાંત નહીં આવે, શાયોક્ષમિક ભાવ અનાદિ શાંત આવે. સાદી શાંત નહીં આવે, અનાદિ શાંત આવશે. કેમ ખબર છે? કારણ કે શાયોક્ષમિક અનાદિકાળથી છે જીવને, શાયોક્ષમિક જ્ઞાન દર્શન અને વીર્ય આદિનો ઉઘાડ અનાદિથી છે ને. તો જ્ઞાન આમાં પણ એકચ્યુઅલી બે અપેક્ષા આવશે. સૂક્ષ્મ છે, કહી દઉં, બે અપેક્ષા છે. જ્ઞાન દર્શન અને વીર્ય ગુણની અપેક્ષા એ શાયોક્ષમિક ભાવ, એમ લખો તો ખ્યાલ આવશે તમને, ક્લિયર થશે. હમણાં આપણે ચાર્ટમાં જોઈએ, ज्ञान दर्शन अने वीर्य गुणनी अपेक्षाए ज्ञान दर्शन अने वीर्य गुणनी अपेक्षाए शायोक्षमिक भाव अनादिशान अने श्रद्धा अने चारित्र गुणनी अपेक्षाए शायोक्षमिक भाव सादिशान समझायू समझायू हमने चार्ट में कौशल तमने सु कीधु पहला जल्दी जल्दी सु बोली हूँ ज्ञान दर्शन अने वीर्य गुणनी अपेक्षाए शायोक्षमिक भाव अनादि शान अने श्रद्धा अने चारित्र नी अपेक्षाए शायोक्षमिक भाव सादी शान वेरी वेरी गुड आ क्लियर करी ले लो चेक करी ले लो बराबर चलो अबे कई उड़ा लूँ औदयिक भाव एमा पर बे अपेक्षा औदयिक भाव में बे अपेक्षा कई बे अपेक्षा तो के भव्य जीव नी अपेक्षा है औदयिक भाव अनादिकाल की है पर भव्य जीव जे निकट भव्य है जे निज पुरुषार्थ द्वारा आत्मा नु अवलंबन नहीं ने जे जीव संसार नो भाव करे छे अपेक्षा है अनादि शान भव्य जीव नी अपेक्षा है औदयिक भाव बोलो बता अनादि आवाज नहीं आवतो मने वेरी गुड अने अभव्य जीव अने दुरांदूर भव्य नी अपेक्षा है अभव्य अने दुरांदूर भव्य नी अपेक्षा है अनादि आज गुरुदेश ना प्रवचन में बहुत सरस बात आई अभव्य में आईवी के नहीं बोलो अभव्य जीव अज्ञान अंग अने नव पूर्व ज्ञान करे अभव्य जे जीव क्यारेक पण पर्याय में सम्यक दर्शन ज्ञान चारित्र नी प्राप्ति नो पुरुषार्थ नथी करवा जे त्रण जीव छे ने अभव्य भव्य अने दुरांदूर भव्य राधिका त्रण मां फरक शुं छे अभव्य भव्य अने दुरांदूर भव्य पॉइंट अभव्य जीव नी पर्याय में सम्यक दर्शन ज्ञान चारित्र प्रगट करवानी योग्यता नथी एटले एक प्रकार नो पुरुषार्थ पण नहीं करे सम्यक तो प्रकट करवानो पुरुषार्थ नहीं कर अभव्य जीव अग्यार अंग अने नव पूर्व सुधी नुं ज्ञान करी शके अभव्य जीव नवमी ग्रहिक जई शके अभव्य जीव नवमी ग्रहिक नुं पुण्य बांधी शके पॉइंट समझाई छे अग्यार अंग नव पूर्व नुं ज्ञान अभव्य जीव करी शके पण सम्यक तो प्रकट करवानी योग्यता अभव्य जीव दुरांदूर भव्य नुं शुं स्वरूप छे दुरांदूर भव्य नुं शुं स्वरूप छे એની પર્યાયમાં સમ્યક તો પ્રગટ કરવાની યોગ્યતા તો છે સમ્યક તો પ્રગટ કરવાની યોગ્યતા તો છે પણ સમ્યક તો પ્રગટ કરવાનો પુરુષાર્થ ક્યારે નહીં કરે ફરક સમજાય કે યોગ્યતા ને પુરુષાર્થ બે દીકરા હોય માતાનો એમાં એક દીકરો તો નબળો છે ભણવામાં એટલે ખબર છે કે ભાઈ આ કરી જ નહીં શકે લાવી જ નહીં શકે સારામાં અને એકમાં કેપેસિટી છે ટેલેન્ટ છે યોગ્યતા છે એબિલિટી છે પણ પુરુષાર્થ નથી કરતો ભણતો નથી એટલે એને સારા માર્ક્સ આવતા નથી બેમાં ફરક છે કે નહીં કહો બેને સારા માર્ક્સ નો આવ્યો ખ્યાલ આવે છે પણ એકનું રીઝન શું હતું કે એના મેં યોગ્યતા જ નહોતી અને કેટલી પણ મહેનત કરાવો પણ એ નહીં લાવી શકે 50-60% થી વધારે અને આનામાં તો 90% લાવવાની યોગ્યતા હતી પરંતુ એવા પ્રકારનો પુરુષાર્થ નથી અને એવા પ્રકારનો પુરુષાર્થ પણ નહીં કરવાની એ પ્રકારની યોગ્યતા છે એને પણ શું કે શું ખ્યાલ આવે છે એવા પ્રકાર કેમ નથી કરતો પુરુષાર્થ ભવ્ય છે તો પ્રશ્ન કેમ નથી કરતો અભવ્યમાં તો ચલો પ્રશ્ન નહીં પૂછો કે ભાઈ અભવ્ય કેમ નથી કરતો કારણ કે ભાઈ એનામાં એવી યોગ્યતા છે તો દુરાંદુ ભવ્ય કેમ નથી કરતો કે એવા પ્રકારની જ એની પણ યોગ્યતા ભગવાનના ધ્યાનમાં જણાય છે કેમ એનું કારણ કરવાની વખતે પણ છે એનું કારણ શું છે કે ભવ્ય જીવ થી ક્યારે પણ સંસાર ખાલી થવાનો નથી ભવ્ય જીવ થી સંસાર ક્યારે ખાલી નહીં થઈ જાય ગઈકાલે ગયા વખતે આપણે વાત કરી હતી ને 6 મહિના આ સમયમાં 600 આ જીવ મોક્ષે જતા એક પોઈન્ટ એવો આવે શું આવે કે બધા જ ભવ્ય જીવ સંસારમાંથી અરે સમજાય છે કે નહીં શું બોલું છું બધા જીવો સંસારમાંથી ક્યાં રહ્યા અને ખાલી અભવ્ય જીવ સંસારમાં રહી ગયા એવું ક્યારે બનવાનું કેટલા જીવ મોક્ષે જવાના છે ખબર છે કેટલા જીવ ઓવરઓલ ગયા જઈ રહ્યા છે અને જવાના છે કેટલા ઓવરઓલ જીવ રાખીમાંથી 6 મહિના સમયમાં 600-800 જશે પણ ટોટલ કરો તો કેટલા બોલો કેટલા તો કે સમુદ્રમાં એક બુદ્ધ બરાબર જીવ મોક્ષે જશે जसे गया अने जई रिया छे ए बधानु टोटल करो तो समुद्र में एक बूंद बराबर जीव मोक्षे जवाना छे, बीजा बधा जीवो संसार मां ज रहेवाना छे, एमां अभव्य तो बहुत थोड़ा छे, मेजोरिटी ऑफ द जीव भव्य छे। पॉइंट समझ में आया अंकिता जी? बेन शू बात किए छे बोलो? एवा भव्य जीवो छे अक्षय आनंद निगोद मां, निगोद में एवं भव्य जीवो छे, भव्य जीव अभव्य नहीं, भव्य जीव छे जे निगोद मां जनाती कारती छे, अने जे निगोद माथी क्यारे अनंतकार क्यारे निगोद माथी निकलवाना ज नथी, एवा भव्य जीवो पण संसार मां निगोद मां अनंतकार रहेवाना। निगोद मां कहू छू, निगोद मां कहू छू। समझाय छे के ऊंघ आवे छे? ऊंघ आवे छे के ऊंघ उड़ी गई? तो बराबर ख्याल आवे छे? तो एवा भव्य जीव निगोद मां अनाज अनंत रहेवाना छे। ने इन शोर्ट समझो के जे निगोद मांथी 6 महीना आ समय मां निकले छे ने, जे मारो चणो एक होय अने रे फेकता होय ने माथी एक फूटीने बाहर निकले, एवी रीतना ए 6 महीना आ समय मां 600 आ जीव इज नथिंग। निगोद मां जे जीवो नी संख्या छे एनी सामे आ 6 महीना आ समय मां 600 आ जीव जे निकले छे इज नथिंग। त्रस्त पर्याय में जो जीवो छे बे इंद्रिय थी लईने बे इंद्रिय त्रण इंद्रिय चौद इंद्रिय पंच इंद्रिय संगनी असंगनी आ बधी वेराइटी त्रस्त पर्याय में आवे। पॉइंट समझाय छे? त्रस्त पर्याय ना जो जीवो छे बे इंद्रिय थी पंच इंद्रिय सुधी ना तमे एने जीवो ने लो तो ए स्थावर नी सामे बूंद बराबर छे। तमने ख्याल आवे छे शू कहू छू? स्थावर नी सामे बूंद बराबर छे। कारण के जे त्रस्त नाड़ी छे ने चौद राजु जे त्रस्त नाड़ी ए त्रस्त नाड़ी मात्र जीव रहे छे, बाकी ना बधा ज आखो जे लोक नो क्षेत्र छे जेटलो पण ए बधा मां मात्र स्थावर ना जीवो रहे छे। त्रस्त जीवो नी रहेवानी क्षेत्र पण केटलुं ओछुं छे, त्रस्त जीवो नी संख्या केटली ओछी छे। પોઈન્ટ ખ્યાલ આવે છે? આ બધું આમાંથી આપણને શીખવા મળે છે, આપણને વૈરાગ્ય આવે, આપણને દુર્લભતા ભાષિત થાય કે આ મનુષ્ય ભોગ કેટલો કિંમતી છે અને આપણે એને પાંચ ઇન્દ્રિય ના વિષય ભોગોમાં ઉપયોગને વેરફી નાખીએ છીએ અને એના કારણે એની રૂચિના કારણે ને એમાં સુખ માનવાના કારણે કેટલાય બીજા ભવો ઊભા કરી નાખે છે। આ ભવ જે ભવ ભવનો અભાવ કરવા માટે મળ્યો એ ભવમાં આપણે કેટલાય બીજા નવા ભવ ઊભા કરી નાખીએ। બહુ પુણ્ય કેરા કુંજ થી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્ર નો આટો નહી છે। પોઈન્ટ સમજાય છે? તો એ ભવ્ય જીવ જે પુરુષાર્થ એટલે તમે સમજો, હવે આપણે આપણું માપદંડ કેમ કરવું કે હું ભવ્ય છું અભવ્ય છું કે નિકટ ભવ્ય છું કે દૂરાંદૂર ભવ્ય છું, કે રીતના કરશો બોલો? છેલ્લે ત્રણ જીવ કીધા ના, ભવ્ય અભવ્ય અને દૂરાંદૂર ભવ્ય, બોલો શું છે? આપણે નિકટ ભવ્ય, એટલું કોન્ફિડન્સ આવવું જોઈએ અંદરથી। કેમ? કારણ કે જે પ્રસન્ન ચિત્તી ચૈતન્ય તત્વની વાત સાંભળે છે, જે ઉછળતો મંદિર આવે છે, ખ્યાલ આવે છે? જે ચૈતન્ય તત્વની વાત સાંભળવામાં એના રોમ રોમ પુલકિત થઈ જાય છે, એવો જીવ ખરેખર ભવ્ય છે। જેને આના સિવાય કઈ રૂચતું નથી, ગમતું નથી અને જેને સ્વ પરનું વેદ વિજ્ઞાન વિકલ્પાત્મક ભૂમિકામાં ચાલવા માંડ્યું છે, જેનો સ્વભાવ અંદરમાં એને ઉર્ધ્વ થાય છે, ઇન્દ્રિયોના વિષય ભોગોથી જે વિરક્ત થાય છે, એવો જીવ નિકટ ભવ્ય છે। હવે માપદંડ કરજો, કોઈને પૂછતા નહીં ને કોઈને કહેવા નહીં જશે। પોઈન્ટ સમજાય છે? એક જ્ઞાનમાં બે તલવાર નો લેવાય, અમને અહીંયા પણ ગમે છે, અમને બહારમાં પણ ગમે છે, એમ નહીં ચાલે। ખ્યાલ? ઉભારો ઉદયવશ એ વસ્તુ જુદી છે, ઉદયવશ ઉભારો એ વસ્તુ જુદી છે, પરંતુ એમાં રૂચિપૂર્વક એમાં સર્વસ્વ માનીને એના બલ પર પોતાને મહાન માનીને અને એમાં એકત્વ વ્યાપક થઈ જાય તો એ ઘોર મિથ્યા છે। ચલો થઈ ગયું આ હે કે ઉપાદ નવું પ્રકરણ, સમજાય છે ને? થોડું પ્રેક્ટિકલ નહીં લઈએ ને તો થિયરી થિયરી લાગશે, પણ ભેદ પ્રભેદ 4-5 મહિનાથી ચાલે છે, તમે કહેશો માથું દુખી જાય છે, હજી તો ચાર્ટ આપણે રિવિઝન કરવાના છે। લાસ્ટ ટોપિક લઉં છું, હે ઘે અને ઉપાધિ, જલ્દી ચલો જલ્દી થઈ ગયું ને સાત તત્વ, એ આમાં કરશું આપણે, જો હે ઘે અને ઉપાધિ સાત તત્વોમાં આપણે હમણાં આમાં ચાર્ટમાં લઈએ, हे के उपादे परंपरामी भाव हे के गेह के उपादे अरे आश्रय करवा योग्य परम उपादे हे के उपादे हे के उपादे नो अर्थ समझाई ने हे एटले छोड़वा योग्य ये एटले जानवा योग्य जानवा योग्य नहीं जानवा योग्य नहीं जानवा मा आववा योग्य फरक छे जमीन आसमान नो ख्याल आए थे जानवा योग्य अने जानवा मा आववा योग्य बेमा अंतर छे अने इंद्रियना विषय भोग जानवा योग्य छे के बदा जानवा मा आवी जाय छे के जानवा जवू तमे बोलो नहीं बोलो बोलो आवी जाय छे जानवा जवा मा एनी रुचि अने आवी जाय ए वस्तु नु चलो परम परिणामी भाव आश्रय करवा आ तो बराबर याद रखो पांच भाव आश्रय करवा योग्य परम उपाधि पहलो पॉइंट चलो जल्दी पची औदयिक भाव हाँ वेरी गुड औदयिक भाव छोड़वा योग्य हे औदयिक भाव कर्म ना उदय मा थवा वाला रागादी भाव छोड़वा योग्य हे हे तत्व हे छे बराबर पची औपशमिक भाव औपशमिक भाव वेरी गुड प्रकट करवा योग्य उपाय औपशमिक भाव एटले धर्मनी आ नहीं भूलवानो है औपशमिक भाव एटले धर्मनी शरुआत तो प्रकट करवा योग्य उपाय एवी रीतना शायिक भाव पण प्रकट करवा योग्य पूर्ण उपाय परम नहीं पूर्ण उपाय पारिणामिक भाव परम उपादे छे परम 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 उपादे पारिणामिक भाव छे समझाय छे अने प्रगट करवा योग्य पूर्ण उपादे कयो कयो भाव शाही भाव पॉइंट समझाय छे अने प्रगट करवा योग्य उपादे औपशमिक भाव छोड़वा योग्य औदयिक भाव आश्रय करवा योग्य पारिणामिक भाव कयो रही गयो शायोपशमिक भाव बोलो शायोपशमिक भाव शू छे तो कि शायोपशमिक भाव एक खरेखर साधन तत्व कारण है इन चर्चा करी हमने साधन तत्व कारण कयो शायोपशमिक भाव प्रत्याशिनी शायोपशमिक भाव समझाय छे साधन तत्व साधन हे मा नहीं आवे एक एक अपेक्षा है गे मा उपादे पण नथी पण गे शायोपशमिक भाव गे आटलू समझायु बराबर तो आ प्रकरण थयु कारण प्रकरण थयु आपणे कनेक्शन कर्युं तुं पांच भाव ने कनेक्ट कर्युं तुं कोईने ख्याल छे लास्ट टाइम शुं कनेक्शन कर्युं तुं बोलो जल्दी जल्दी पारिणामिक भाव केवो छे अनादि अनंत शुद्ध स्वभाव होवा छता शुं थाय छे के पर्यायमां अनादिकाळथी पर्यायमां विचित्र प्रकारना औदयिक भावनी धारा चालू छे पारिणामिक भाव शुद्ध होवा छता पर्यायमां अनादिकाळथी शुं चालू छे औदयिक भावनी विचित्र धारा छे हवे थर्ड औदयिक भावनी विचित्र धारा होवा छता पण समझाय छे पारिणामिक भावनो जे स्वभावनो अंश छे ए अंश त्रिकार ए उघाड़ूप छे स्वभावनो अंश शुं छे क्या त्रण वस्तु आई गई पारिणामिक भाव जल्दी जल्दी त्रण वस्तु पकड़ाई पारिणामिक भाव एक बाजू औदयिक भाव समझाय छे पारिणामिक भाव शुद्ध छे आ पर्याय आवा पारिणामिक भाव ने जोती नथी पारिणामिक भाव ने निहारती नथी पारिणामिक भाव में ठरती नथी पारिणामिक भाव में अहम करती नथी पारिणामिक भाव नु वेदन करती नथी अने पर्याय पर नु अहम करती औदयिक भाव रूपे पण पॉइंट समझाय छे हवे अहीं औदयिक भाव छे અહીંયા પારિણામિક ભાવ છે આ હોવા છતાં પણ એક સાથે હોવા છતાં પણ આ પારિણામિક ભાવ છે અને આ ઔદયિક ભાવ છે એવું ભેદ જ્ઞાન કરવા રૂપ પ્રજ્ઞાની રૂપ સાધન એ શાયોપશમિક જ્ઞાન દર્શન અને વીર્ય જ્ઞાન અને વીર્ય એનો ઉઘાડ એ સ્વભાવનો અંશ એ સ્વભાવનો અંશ પર્યાયમાં હર સમય ખીલેલો છે ઔદયિક ભાવની ધારાની વચ્ચે જ્ઞાન જાણવું 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 એ સ્વભાવનો અંશ અને આ ભેદ વિજ્ઞાન કરવા વાળો અંશ, એની યોગ્યતા વાળો અંશ હર સમયે વિદ્યમાન છે. ત્રણ વાર સમજાઈ ગઈ, ત્રણ વાર સમજાઈ જલ્દી. ત્રણે છે આપણને હમણાં, ત્રણે છે, ત્રણે છે હમણાં, ત્રણે છે પાકું. વિચારીને બોલો છો કે ખાલી છે ત્રણે? ઓદય ભાવ ની ધારા ચાલુ છે, અહીંયાથી ઉભા થશે એટલે હવે ભૂખ લાગશે, પછી ખાવાનો ભાવ થશે, પછી સુવાનો ભાવ, આરામ કરો, હવે ચા પીઓ, હવે આમ કરો, હવે આમ કરો, હવે આમ કરો, પછી રાતના ગરબા રમવા જાઓ. નહીં બોલો, આ શું છે? આ શું છે? આ ઓદય ભાવ, રાગવેશના પરિણામો ની ધારા, એમાં તીવ્ર, મંદ, શુભ, અશુભ બધા જ પ્રકારના ભાવ આવી ગયા. ઇટ્સ નોટ ઓનલી અશુભ, પોઈન્ટ સમજાય છે? બિના કે બધા આવી ગયા, અશુભ પણ આવી ગયા. અશુભમાં પણ તારતમ્યતા, જેને આપણે લેશિયામાં વિભાજિત કર્યું અશુભની તારતમ્યતા, શુભની તારતમ્યતા. તો એ જે પણ પરના લક્ષી થવા વાળો જે પણ ભાવ છે, એ ભાવ કયો ભાવ છે? ઔદૈક ભાવ. ઔદૈક ભાવ, અને ઔદૈક ભાવને પોતાનું સ્વરૂપ માનવું, જાણવું એ મિથ્યા છે. ઔદૈક ભાવ હોવો એ જુદી વાત છે, પોઈન્ટ સમજો. અને ઔદૈક ભાવ ને પોતાનું સ્વરૂપ માનીને એવો જ અનુભવ કરવો એ જુદી વાત છે. સમજાયું? ખ્યાલ આવે છે? તો ત્રણ ભાવ થયા. સાધન, સાધન શુદ્ધ છે કે અશુદ્ધ? બોલો સામનો સામનો. તમે તમારો વિકલ્પ અહીંયા રાખો, તમે નહીં તો તમે બાજુમાં બેસો, કારણ કે આખી લાઈન ડિસ્ટર્બ થાય છે ને, અને હું સૌથી પહેલા ડિસ્ટર્બ થાઉં, એટલે તમે સામો. શું કીધું જલ્દી, શું બોલતી હતી પોઈન્ટ? ના, પોઈન્ટ હું શું કહેતી હતી? હા, શાયોક્ષમિક ભાવ કેવો છે? શાયોક્ષમિક ભાવ કેવો છે? શુદ્ધ છે કે અશુદ્ધ છે? શાયોક્ષમિક ભાવ સ્વભાવનો અંશ હોવાના કારણે શુદ્ધ છે, સ્વભાવનો અંશ છે. પોઈન્ટ સમજાય છે? સ્વભાવનો અંશ છે, સ્વભાવ જેવો અંશ છે. કેવો છે? શાયોક્ષમિક ભાવમાં અહીંયા શું કહું છું હું? જ્ઞાન, દર્શન અને વીર્યનો ઉઘાડ. જેટલું શાયોક્ષમ ઉઘાડ રૂપે છે ને, આપણને જ્ઞાન ઉઘાડ રૂપે એ ઉઘાડ છે. એ ઉઘાડ કેવો છે? એ સ્વભાવનો અંશ છે, એ સ્વભાવ જેવો છે, એ સ્વભાવ તરફ લઈ જવા વાળું સાધન છે. આ ઔદૈક ભાવ ને પ્રાણામિક ભાવ વચ્ચે ભેદ વિજ્ઞાન કરવા વાળું સાધન છે, એ છે આ શાયોક્ષમિક ભાવ. સમજાયું? ત્રણ થયું. હવે શું કીધું? એ સ્વભાવનો અંશ હોવાના કારણે શું થઈ શકે? ચોથો, ચોથો શું થઈ શકે? કે એ ઔદૈક ભાવ અને પ્રાણામિક ભાવ વચ્ચે ભેદ વિજ્ઞાન કરીને ધર્મમય ઔક્ષમિક ભાવ અને શાયિક ભાવ પ્રગટ કરી શકવામાં જીવ સમર્થ છે. આ પાંચ વાક્ય થયા, બરાબર છે? આ પાંચ વાક્ય આપણે શરૂઆતમાં પાંચ વાક્ય બોલેલા, કોઈને આ છે પ્રાણામિક ભાવ વગર કોઈ જીવ નો, શાયિક ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ નો, ઔદૈક ભાવ વગર કોઈ સંસારી નો, શાયોક્ષમિક ભાવ વગર કોઈ છદ્મસ્થ નો હોય, અને ઔક્ષમિક ભાવ વગર ધર્મની શરૂઆત. હવે આ પહેલા લેક્ચરમાં થયું, ખ્યાલ આવે છે? એટલે ઘણી વાર એને રિપીટ પણ કર્યું હતું, તો એ પણ થઈ ગયું. હે ગે ઉપાદે કાળ, આ પાંચ વાક્ય અને પ્રાણામિક ભાવ અને ચાર ભાવ વચ્ચે અંતર, એટલી ચર્ચા આજે આપણે કરી. પ્રાણામિક ભાવના ત્રણ ભેદ કર્યા, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, એ ત્રણેયની વ્યાખ્યા સમજી, અને આપણે પ્રાણામિક ભાવ અને પરમ પ્રાણામિક ભાવ વચ્ચે આપણે એનો અંતર પણ શીખ્યા. હમણાં સુધી આપણે આટલી ચર્ચા કરી. હવે આજે આપણે જે ચાર્ટ બનાવ્યા છે, એ ઓવરઓલ જે આપણો આખો વિષય આપણે લીધો, એ વિષયને આપણે આ ચાર્ટમાં એકદમ શોર્ટલી અને બધો સાર આવી જાય એ પ્રમાણે આપણે આ વિષયને ચાર્ટમાં આપણે લીધું છે. હવે હું સૌથી પહેલો ચાર્ટ લઉં છું. જુઓ, સૌથી પહેલો ભાવ કયો છે? આપણે શરૂઆત ચર્ચાની કરી હતી ઔક્ષમિક ભાવ. કયા ભાવથી આપણે ચર્ચા કરી હતી? ઔક્ષમિક ભાવ. આપણે આધાર લીધો તો, જો અહીંયા લખ્યું છે આધાર મોક્ષ શાસ્ત્ર ગુજરાતી ટીકા, મોક્ષ શાસ્ત્ર ગુજરાતી ટીકા, થોડા સ્લો કરશે લેકિન મુજે ઇધર ખડા રહેના હૈ. અહીંયા ઉભી રહો.
ओके लिखा है बता ने त्यापन छे ने हां ओके ना वांधो चार्ट चार्ट ओके जो हर आपने थोड़ूक लिए छे पहलो चार्ट लिए छे आ पहलो चार्ट छे ओके आपने मोक्ष शास्त्र ना आधार थी चर्चा चालू करी थी एनी एमा जे बीजो अध्याय छे मोक्ष शास्त्र नो बीजो अधिकार बीजो अध्याय एनु पहलू सूत्र छे औक्षमिक शायिको भावो मिश्रत्व जीवस्य स्वतत्व मोदय पारिणामिक कौच आ सूत्र छे बराबर आ सूत्र नो क्रम उमा स्वामी आचार्य देवे आ प्रकारे केम आप्यो छे पहलो पहलो भाव पहलो कीधो औक्षमिक भाव जो ओवरऑल रिविजन करू छु હવે ઔક્ષમિક ભાવ કેતા આપણે આખું ઔક્ષમિક ભાવનું સ્વરૂપ ખ્યાલમાં આવવું જોઈએ ઔક્ષમિક ભાવ ઓકે ઔક્ષમિક ભાવ એટલે એક જ લાઈનમાં ધર્મની શરૂઆત ઔક્ષમિક ભાવ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતા જે ભાવ પ્રગટ થાય એને આગમની ભાષામાં ઔક્ષમિક ભાવ કહે આપણી સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ સમ્યક દર્શન થયું આપણે કહીએ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જીવ ધર્માત્મા થયો મોક્ષ માર્ગ નો પથિક થયો ખ્યાલ આવે છે અંતરાત્મા થયો તો એ કહીએ આપણે એની સાથે આપણે સમજવાનું કે જીવમાં અંદર ઔક્ષમિક ભાવની શરૂઆત ઔક્ષમિક ભાવની શરૂઆત એટલે ધર્મની શરૂઆત ધર્મની શરૂઆત ધર્મીના આશ્રયથી પ્રગટ થતો ધર્મ હવે આ સૂત્ર છે ઔક્ષમિક શાયિકો ભાવ તો પહેલો ભાવ કયો આવ્યો ઔક્ષમિક પછી આવ્યો શાયિક પછી આવ્યો મિશ્ર મિશ્ર એટલે શાયોક્ષમિક પછી આવ્યો ઓદય ભાવ અને પછી આવ્યો પારિણામિક આ ક્રમ રાખવાનું આ પ્રમાણે ક્રમ રાખવાનું શું કારણ છે સંશમની અપેક્ષા સૌથી ઓછા જીવ ઔક્ષમિક ભાવ વાળા છે એના કરતા વધારે શાયિક ભાવ વાળા કારણ કે શાયિક ભાવમાં બધા અરિહંત અને સિદ્ધ આવી જાય પણ અરિહંત અને સિદ્ધ કરતા પણ વધારે શાયોક્ષમિક ભાવ વાળા છે કારણ કે એમાં એક થી બાર ગુણસ્થાનમાં બધા જીવ આવે એક થી બાર ગુણસ્થાન વાળા બધા જીવ આવે અને એક થી બાર ગુણસ્થાન વાળા જીવો કરતા પણ વધારે સંખ્યા કોની છે ઔદ્રિક ભાવની છે કારણ કે ઔદ્રિક ભાવમાં એક થી ચૌદ ગુણસ્થાન વાળા જીવ અને એના કરતા વધારે સંખ્યા કારણ કે એમાં કોણ આવશે તો કે એમાં નિગોપ થી લઈને સિદ્ધ પરમાત્મા સુધીના બધા જીવો સામેલ છે એ સૌથી વધારે સંખ્યા સૌથી ઉત્કૃષ્ટ સંખ્યા પારિણામિક ભાવ અને સૌથી ઓછી સંખ્યા વાળા જીવો ઔક્ષમિક કેમ કારણ કે ઔક્ષમિક ભાવ નો કાર છે એક અંતર્મૂળક એ બધું આપણે શીખ્યા છે બરાબર છે તો ઔક્ષમિક ભાવ નો કાર એક અંતર્મૂળક નો છે હવે આપણે પહેલા ચાર્ટ માં ઔક્ષમિક ભાવ લખ્યું છે ઔક્ષમિક ભાવ જીવના ભાવની અપેક્ષા એ વાત કરશું તો નામ શું કહેશું આપણે ઔક્ષમિક ભાવ અને સામે કર્મની શું દશા થશે એમાં આપણે શું લેવાનું શું પ્રયોગ કરવાનો શબ્દનો ઉપશમ કર્મમાં શું થાય બોલો બોલો જલ્દી ઉપશમ અને જીવના ભાવમાં શું લેવાનું ઔક્ષમિક ભાવ બરાબર છે હવે આગળ જુઓ એની પરિભાષા લખી છે શું લખી છે પરિભાષા કર્મના આપણે આ આખું ચાર્ટ એક સાથે બોર્ડ ઉપર એક સાથે કર્યું હતું બધું હવે એક સાથે એમાં થોડું કન્ફ્યુઝન થઈ જાય બધું એક સાથે લીધું એટલે હવે આને આપણે શું કર્યું છૂટું પાડ્યું એક એક ભાવનો એક એક ચાર્ટ કર્યો એવી રીતના આપણે પાંચ ચાર્ટ કર્યા છે બરાબર છે એમાં બધું જ હમણાં સુધીની ચર્ચા આવી હવે શું આવી એમાં પરિભાષા આવી શું આવી પરિભાષા કર્મના ઉપશમના કારમાં થવા વાળા જીવના ભાવ કર્મનો ઉપશમ અને અહીંયા સામે જીવનો એ પ્રકારનો ઔક્ષમિક ભાવ હવે એની ચર્ચામાં હવે આપણે એને આગળ એના ચાર્ટમાં જોઈએ ઔક્ષમિક ભાવના કેટલા ભેદ છે ટોટલ ભેદ કેટલા છે પાંચ ભાવ ટોટલ ફિફ્ટી થ્રી ભેદ બરાબર છે ટોટલ ભેદ કેટલા છે ફિફ્ટી ઔક્ષમિક ભાવના કેટલા ભેદ છે પછી શાયિક ભાવના યાદ છે ને નવ પછી શાયોક્ષમિક ભાવના અઢાર પછી ઔદ્રિક ભાવના એકવીસ અને પારિણામિક ભાવના ત્રણ બરાબર છે તો આની પર આપણે એક એકની ચર્ચા કરી હવે આ બે ભેદ અહીંયા લઈએ क्या भेद भेद आवशे औपचारिक भावना बे भेद क्या आवशे औपचारिक सम्यक दर्शन अने औपचारिक चार बराबर है समझायू क्या भेद भेद छे औपचारिक सम्यक्त्व अने औपचारिक चार पहला शू था औपचारिक सम्यक्त्व था कि औपचारिक चार पहला सम्यक्त थाय तो सौथी पहला शू थाय औपचारिक सम्यक्त्व औपचारिक सम्यक्त्व की प्राप्ति औपचारिक सम्यक्त्व की प्राप्ति नहीं पूछे यहाँ कया गुणस्थान थी कया गुणस्थान की वच्चे थई शके थाय तो एवो नियम नथी थई शके कया गुणस्थान थी कया गुणस्थान की वच्चे तो के चार थी अग्यार मा गुणस्थान की वच्चे औपचारिक सम्यक्त्व की प्राप्ति थई शके समझाय छे आ बधु आपणे शीख्या था चार थी अग्यार मा क्यारे पण औपचारिक सम्यक्त्व प्रगट थई शके चौथा मा पण थई शके पांचमा मा जो કેટલું ગજબનું સ્વરૂપ છે કોઈ જીવ પહેલા ગ્રહસ્થાનથી કોઈ જીવ અનાદિકાળી મિથ્યા દ્રષ્ટિ છે એમ સમજો સમજો વાત ને અનાદિકાળી મિથ્યા દ્રષ્ટિ છે અનાદિકાળી મિથ્યા દ્રષ્ટિ જીવ આપણે આ ભણ્યા એની પહેલા કઈ એક ટોપિક ભણ્યા હતા પાંચ લબ્ધિનું સ્વરૂપ સમજ્યા કોઈને ખ્યાલ છે પાંચ લબ્ધિનું સ્વરૂપ સમજ્યા તો પાંચ લબ્ધિ પૂર્વ કોઈ જીવ અનાદિકાળ થી મિથ્યા દ્રષ્ટિ છે પાંચ લબ્ધિ પૂર્વ પહેલા ગુણસ્થાન થી ડિરેક્ટલી સાતમા ગુણસ્થાન માં જઈ શકે સમજાય કે અનાદિકાળ મિથ્યા દ્રષ્ટિ છે તો એને સૌથી પહેલા કયું સમ્યક્ત્વ થશે ઔપચારિક સમ્યક્ત્વ થશે અને ઔપચારિક સમ્યક્ત્વ થતા સાતમા ગુણસ્થાન માં આવતા ત્રણ કશાય ચોકડી અને એક અનંતાનુ ગંધી ચોકડીનો શું થશે પોઈન્ટ જે છે ડિટેલમાં નથી નથી કન્ફ્યુઝ થઈ જશે પણ એટલે અહીંયા ચાર થી શું લખ્યું છે અગિયાર માં ગુણસ્થાન સુધી ઔપચારિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે હવે આગળ શું લખ્યું છે શું થાય છે એમાં કર્મમાં શું થશે કર્મમાં દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય કર્મનો ઉપશમ ચારિત્ર મૌન્ય જે પ્રમાણે જે ગુણસ્થાનમાં જાય છે એ પ્રમાણે એનો ઉપશમ ઉપશમ એટલે જેવી રીતના ગ્લાસમાં કચરો છે પાણી છે અને કચરો છે તો કચરો શું થઈ ગયો નીચે દબાઈ ગયો ઉપશમિત થયો શાંત થયો સમજાય છે એને કહેવાય ઉપશમ તો કર્મનો શું થયો આમાં ઔપચારિક સમ્યક્ત્વમાં કર્મ શું થાય છે ઉપશમ એટલે સમજો કર્મ છે એનો ક્ષય નથી થયો એ ક્યારે પણ શું થશે ઉથલો માટે ઉદયમાં પોઈન્ટ સમજાય છે કર્મનો ઉપશમ થયો છે કર્મનો ક્ષય નથી થયો તો આ પહેલી લાઈનમાં આવ્યું ઔપચારિક સમ્યક દર્શન એમાં ગુણ કયું શ્રદ્ધા ગુણ ગુણસ્થાન ચારથી અગિયાર અને કર્મ દર્શન મૌન્ય કર્મ અને ચારિત્ર મૌન્ય કર્મનો આવી ગયું આમાં બધું આવી ગયું બધું આવી ગયું સાથે આવી ગયું બધું બરાબર છે હવે સેકન્ડ જુઓ સેકન્ડ શું છે ઔપચારિક ચારિત્ર ઔપચારિક ચારિત્ર કયા ગુણસ્થાનમાં ઔપચારિક ચારિત્ર પ્રગટ થાય પ્રગટ કરવાનો પુરુષાર્થ કયા ગુણસ્થાનથી ચાલુ થાય ના ઔપચારિક ચારિત્ર પ્રગટ કરવાનો પુરુષાર્થ ઉપશમ શ્રેણી ચડવા વાળા મુનિરાજ આઠમા ગુણસ્થાનથી એનો પુરુષાર્થ કરાવે આઠમા ગુણસ્થાનથી કારણ કે શ્રેણીના ગુણસ્થાન કયા છે શ્રેણીના આઠ નવ દસ અગિયાર અને આઠ નવ દસ બાર ઉપશમ શ્રેણીના ગુણસ્થાન આઠ નવ દસ અગિયાર અને ચપક શ્રેણીના ગુણસ્થાન આઠ નવ દસ અને બાર અહીંયા કયું સમ ચારિત્ર છે ઔપચારિક ચારિત્ર કઈ શ્રેણી ચડશે મુનિરાજ ઉપશમ છે કયા ગુણસ્થાન થી ચડશે આઠમા ગુણસ્થાન તો પુરુષાર્થ ક્યારથી ચાલુ થયો ચારિત્ર નો આઠમો ગુણસ્થાન પણ ઉપશમ ક્યારે થશે તો કે અગિયાર પોઈન્ટ સમજે આવી રીતના સમજો ચારિત્ર નો ઉગ્ર પુરુષાર્થ શ્રેણીમાં ચાલુ થાય એક નિયમ લખી લો ચારિત્ર નો ઉગ્ર પુરુષાર્થ શ્રેણીના કાળમાં ચાલુ થાય સમજાય છે ચારિત્ર ની જે પ્રકૃતિઓ છે એનો ઉપશમ યાત્રા નો છે ચાર અનંતાનું મંદિરને છોડી દો ચારિત્ર મૌની ની કેટલી પ્રકૃતિ છે ટોટલ પચીસ માંથી ચાર છોડી દો કારણ કે ચાર તો ઉપશમિત થઈ ગઈ પહેલા ઔપચારિક સમ્યક્ત્વમાં પચીસ માંથી ચાર જાય તો કેટલી રહે
તો 21 પ્રકૃતિનો ઉપશમ યા 21 ચારિત્ર મૌનીની 21 પ્રકૃતિનો ક્ષય એ ઉપશમ અને ક્ષયનો પ્રારંભ શ્રેણીના ગુણસ્થાનમાં શ્રેણીના પ્રણામના પુરુષાર્થથી થશે.
સાતમામાં
અપ્રમત અવસ્થામાં ના, અપ્રમતમાં પણ નહીં. વાઈ સમજાય છે? સાતમામાં પણ નહીં, આઠમા ગુણસ્થાનના પહેલા સમય. કોઈ તમને પૂછે શ્રેણીના ગુણસ્થાન કયા, તો આઠમા ગુણસ્થાનથી શ્રેણી ચડવાનું ચાલુ કરે છે એમ કહેવામાં. ચડી જાય શ્રેણી, બોલો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું ભાયાતર નિર્ગ્રહ. સમજાય છે? તો આ આપણા આત્માની બધી ભવિષ્યની દશાઓ છે જેની ચર્ચા આપણે હમણાં કરી રહ્યા. જેમ બાળક ભણતો હોય ને, બેટા 2 વર્ષ ભણી લે, બેટા 4 વર્ષ ભણી લે, સમજાય છે? પછી જો તમને ફ્યુચર કેટલું સરસ થઈ જાય, સમજાય છે? ડોક્ટર બનશે, પછી તારી પોતાની ક્લિનિક હશે, પછી તારી પોતાની પ્રેક્ટિસ હશે, કરોડો રૂપિયા કમાશે, નામ હશે, ઘર હશે. તો શું કરીએ છીએ બોલો? વર્તમાનમાં આપણે એને ભવિષ્ય. તો એવી રીતના કે છે બેટા, આચાર્ય કે છે થોડો પુરુષાર્થ કરી લે, સમ્યક પુરુષાર્થ કરી લે, અને અનંતકાળ સુખ રૂપે વ્યતીત કરવું હોય તો સમ્યક પુરુષાર્થ ઉપાય. અને અનંતકાળ પાછો જેમ અનાદિકાળથી રખડતો આવ્યો છે, અનંતકાળ પાછો દુઃખમાં ભવ ભ્રમણ જન્મ મરણ કરીને વ્યતીત કરવા હોય તો તું પુરુષાર્થ કરી જેમ છે ચાલુ. જે મોહનો ભાવ, જે રાગનો ભાવ, જે દ્વેષનો ભાવ, જે તારા મારાનો ભાવ, જે કર્તૃત્વનો ભાવ, જે પરમ અહમનો ભાવ, જે પરમાત્મા બુદ્ધિનો ભાવ, એ ચાલે. ચોઈસ ઇઝ બોલો. ચારિત્રનો પુરુષાર્થ કયા ગ્રહસ્થાનથી ચાલુ થાય? શ્રેણીના. શ્રેણી કયા ગ્રહસ્થાનથી ચાલુ થાય? શ્રેણીના કેટલા પ્રકાર છે? 2. કઈ કઈ? ઉપશમ શ્રેણી અને શપક શ્રેણી. ઉપશમ શ્રેણીમાં શું થાય? એ ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિનો ઉપશમ કરતા કરતા આગળ. અને શપક શ્રેણીમાં ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિનો ક્ષય કરતા કરતા આગળ. આટલું સમજાયું? બરાબર છે? તો આવી ગયું આમાં ઔપશમિક ચારિત્ર. ગુણ કયો લેવાનો? ચારિત્ર ગુણ. બરાબર? ગુણસ્થાન 21 એ 21 નો 21 કઈ લેતી છે એની છે 21. જો 21 ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિઓ કઈ છે? 21 કઈ છે? અનંતાનુવર્તીને છોડી દે, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સ્વંજ્વલન, 12 અને 9 નો કશાય. તો એ 21 પ્રકૃતિની ચર્ચા આવે છે. બરાબર છે? તો 21 નો ઉપશમ ક્યારે થશે? 11મા ગુણસ્થાનના પહેલા સમય. એની પહેલા શું કરે છે? તો કે 8, 9 અને 10 માં એનો પુરુષાર્થ કરે છે એમ સમજો. અને 21 એ 21 નો ઉપશમ ક્યારે થઈ જશે? તો કે 11મા ગુણસ્થાનના પહેલા સમય. બરાબર છે? તો આ ચાર્ટ થઈ ગયો. આ કયો કયો ભાવ કહ્યો આપણે? ઔપશમિક ભાવ. એક લાઈનમાં એની વ્યાખ્યા બોલો. ધર્મની શરૂઆત. ઔપશમિક ભાવના કેટલા ભેદ છે? 2. કયા કયા? ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. ઔપશમિક સમ્યક્ત્વ કયા ગ્રંથાંતિ કયા ગ્રંથાંતમાં થઈ શકે? 4 થી 11. અને ઔપશમિક ચારિત્ર 11મા ગ્રંથાને શું થાય છે? 21 પ્રકૃતિનો ઉપશમ. શ્રેણી કેટલા પ્રકારની? 2. ઉપશમ શ્રેણીના ગ્રંથાન 8, 9, 10, 11. શપક શ્રેણીના ગ્રંથાન 8, 9, 10, 11, 12. 9 પછી 10 પછી 11 આવે. 8, 9, 10 અને 12. બરાબર છે? તો આ પહેલું ચાર્ટ થયું ઔપશમિક ભાવ. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછો. પ્રથમોક્ષમ સમ્યક દર્શન અને દ્વિતીયોક્ષમ સમ્યક દર્શન એની ચર્ચા કરી હતી, યાદ છે બરાબર? શું ચર્ચા કરી? કોઈ પણ જીવ જયારે અનાદિકાલીન વિદ્યાદૃષ્ટિ છે અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ પ્રથમોક્ષમ સમ્યક્ત્વ કહેવાય. દ્વિતીયોક્ષમ એટલે એમ નહીં કે બીજી વાર, દ્વિતીયોક્ષમમાં બીજી વાર નથી. દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વનો અર્થ શું છે સમજો, થોડું સમજો શું કહેવા માંગુ છું. મુનિરાગ છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં જુએ છે. બરાબર છે મુનિરાજ? છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં જુએ છે. હવે ત્રણ પ્રકારના સમ્યત્વ છે. કયા કયા ત્રણ છે? ઔપચારિક સમ્યત્વ, સાર્વક્ષમિક સમ્યત્વ અને શારીરિક સમ્યત્વ. હવે આપણે અઝ્યુમ કરીએ છીએ, થોડું સમજો, થિયરી છે પણ સમજો, બહુ સરસ વાત છે. આપણે અઝ્યુમ કરીએ છીએ કે મુનિરાજ સાર્વક્ષમિક સમ્યત્વ સહિત છે. કયું સમ્યત્વ છે? ગુણસ્થાન કયું છે? છઠ્ઠા સાતમામાં જુલે છે. અને સમ્યત્વ કયું છે? સાર્વક્ષમિક સમ્યત્વ છે. બરાબર છે? ઔપક્ષમિક માંથી કયું થઈ ગયું? સાર્વક્ષમિક. અને મુનિરાજ સાર્વક્ષમિક સમ્યત્વ સહિત છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જુલે છે. હવે સાર્વક્ષમિક સમ્યત્વ સહિત છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં તો જુલી શકશે, પરંતુ સાર્વક્ષમિક સમ્યત્વ સહિત મુનિરાજ શ્રેણી નહીં માની છે. સાર્વક્ષમિક સમ્યત્વ સહિત શ્રેણી નહીં માની છે. તો સાર્વક્ષમિક સમ્યત્વ ઈધર હેઝ ટુ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ ઔપક્ષમિક ઓર શાર્વક્ષમિક. કોઈ સમજાય છે? ઔપક્ષમિક ઓર શાર્વક્ષમિક. તો જે મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં સાર્વક્ષમિક સમ્યત્વને ઔપક્ષમિક સમ્યત્વમાં કન્વર્ટ કરે છે, ધેટ સમ્યત્વ ઇઝ કોલ્ડ દ્વિતીયોક્ષમ સમ્યક્. આ શ્રેણીના કારણે, શ્રેણીમાં કરવાના કારણે પહેલાની વાત છે. કર્ણયોગ પણ ભણવું જોઈએ, ખૂબ આનંદ આવે છે કે નથી આવતો? સમજાય છે? જેટલું સમજાય છે, પણ આટલું તો સમજાય ને. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ જુલે, એ તો આપણે સાંભળ્યું છે. પછી ત્રણ પ્રકારના સમ્યક્ત્વની પણ ચર્ચા આપણે ઘણી વાર ગુરુદેશીના પ્રવચનમાં સાંભળી છે. ઔપક્ષમિક, સાર્વક્ષમિક, શાયક. આ કયું છે? ઔપક્ષમિક જ થશે પહેલા, પછી સાર્વક્ષમિક અને પછી શાય. ઔપક્ષમિકમાં કર્મનો ઉપક્ષમ, સાર્વક્ષમિકમાં થોડો ઉપક્ષમ, થોડો ઉદય, થોડો શય, અને શાયિકમાં એ કર્મનો. અગર શબ્દથી સમજો તો ભાવ પણ તમને સમજાશે, તમે ભૂલશો નહીં, કન્ફ્યુઝ નહીં થાય. હવે ઔપક્ષમિક સમ્યક્ત્વ સામે, ઔપક્ષમિક સમય કર્મનો ઉપક્ષમ અને સામે થવા વાળું સમ્યક્ત્વનું પરિણામ. સમજાય? દ્વિતીય ઉપક્ષમ સમ્યક્ત્વ ક્યારે થાય? દ્વિતીય સમ્યક્ત્વ શ્રેણી ચડવાની પહેલા, જે મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જુલે છે અને સાર્વક્ષમિક સમ્યક્ત્વ સહિત છે, એ મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં સાર્વક્ષમિક માંથી ઔપક્ષમિક કરે. શું કરે છે? સાર્વક્ષમિકમાં થોડાનો ઉદય છે ને, સમજાય છે? દેહ થકી પ્રકૃતિનો ઉદય છે, સાર્વક્ષમિક ક્ષય ઉદય ઉપક્ષમ. તો જે ઉદય છે એને શું કરી નાખે છે? ઉપક્ષમિત કરી નાખે છે. તો જેને ઉપક્ષમિત કર્યો, જે ઉપક્ષમિત થયું કર્યું, તો કયું થઈ ગયું? સમ્યક્ત્વ ઓપ્શન. તો એ સમ્યક્ત્વને શું કહેવાય? હવે સપોઝ ફોર એક્ઝામ્પલ, સાર્વક્ષમિકમાંથી ઉપક્ષમ ન કર્યો અને શું કરી નાખ્યું? જઈ ગયું. તો ત્યાં શું થઈ જશે? શારીરિક સમ્યક્ત્વ. તો એ ક્યારે થશે? સાતમા ગુણસ્થાનમાં, જે બે ભાગ છે ને, સ્વસ્થાન અને સાતિશય. તો સાતિશયમાં આ પ્રક્રિયા તેમાં થાય છે. આ પ્રક્રિયા સાતિશયમાં પ્રક્રિયા થાય છે. એટલે સાતિશયમાં જયારે આવે મુનિરાજ, દેટ મીન્સ મુનિરાજ નિયમની શ્રેણી ચડવાના છે. કઈ શ્રેણી? શ્રેણી ચડવાના, ઉપક્ષમ પણ ચડે. હવે જે, હવે એક પોઈન્ટ લઈ લો હજી, આમાં જે દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ કહ્યું તેમાંથી સાર્વક્ષમિક પણ. તો દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વી ઉપક્ષમ શ્રેણી ચડી શકશે, દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વી શપક શ્રેણી ન ચડી. પણ સપોઝ સાર્વક્ષમિક માંથી સ્થાયી કહ્યું, બે ઓપ્શન છે કે નહીં? બે ઓપ્શન છે કે નહીં? કયા બે ઓપ્શન છે? દ્વિતીયોક્ષમ, હવે દ્વિતીયોક્ષમ જ બોલો, દ્વિતીયોક્ષમ યા તો શ્રેણી ઉપક્ષમ પણ ચડી શકે અને શપક પણ ચડી શકે. શાયિક સમ્યક્ત્વ થી બે શ્રેણી ચડી શકે, કારણ કે સમ્યક્ત્વ શાયિક છે. પણ શાયિક ના પુરુષાર્થમાં નબળાઈ થી ચડ્યા તો ઉપક્ષમ શ્રેણી પણ ચડી શકે. સાંભળો, એક બે વાર સાંભળતો તો ખ્યાલ આવ. આટલું સમજાયું? આગળ મુનિરાજ ક્યાં જુલે છે? બરાબર. કયા સમ્યક્ત્વ કઈ જુલે છે? હમણાં તમે બધા સાયક હવે શ્રેણી ચડવી છે તો શાયદ સમિત સાથે ચડી શકે ના. તો બે ઓપ્શન કયા છે? યા તો એ શાયદ સમિત ગેટ કન્વર્ટેડ ઇન્ટુ દ્વિતીય ઓપ્શન, યા તો હવે શેમાં કન્વર્ટ કર્યું? ફોર એક્ઝામ્પલ અઝ્યુમ કરીએ દ્વિતીય ઓપ્શન, તો દ્વિતીય ઓપ્શન એટલે કયું સબ્જેક્ટ થઈ ગયું? ઓપ્શન. તો ઓપ્શનિક સબ્જેક્ટ થયો એટલે કર્મનો ઓપ્શન, તો કર્મનો ઓપ્શન થયો તો ત્યાં કયા કર્મનો ઓપ્શન થયો? દર્શન મોહનીય ત્રણ અને અનંત આનંદની ચાર. તો સમ્યકોના સમય સાત પ્રકૃતિનો ઓપ્શન થઈ. હવે સાતમો ઓપ્શન છે અને શ્રેણી શપક ચડીને એકવીસમો ક્ષય કરવા માંડે, એ કેમ બને? લોજિક સમજાય છે? ઉપશમ કોનો થયો? સાતમો શું થયો? ઉપશમ થયો. અને શ્રેણી શપક ચડીને એકવીસમો ક્ષય કરે એ પોસિબલ નથી. લોજિક કહું છું તમને કે દ્વિતીય ઓપ્શન સમ્યક થી શપક શ્રેણી કેમ ના ચડી શકે? કારણ કે હજી સાત નો શું છે? ઉપશમ છે અને એટલે શ્રેણી કઈ ચડશે? ઉપશમ શ્રેણી છે. પણ સમ્યક તો શાયિક થઈ જશે, તો શાયિક થઈ ગયું તો શું થશે? અનંત આનુબંધી ચાર અને દર્શન નો ત્રણ એ સાત નો શાયિક સમ્યકમાં સાત નો મૂળ માંથી ક્ષય થઈ ગયો. તો મૂળ માંથી ક્ષય થઈ ગયો તો સમ્યક તો કયું થઈ ગયું?
પણ લક્ષ કોનું છે?
સ્વરૂપ નું, લક્ષ સ્વરૂપ નું છે, વેતન આનંદ નું છે, આનંદ નું વેતન આવે, આનંદ નું લક્ષ આવી જાય તો આનંદ છૂટી જશે, અને સ્વરૂપ નું લક્ષ લે તો આનંદ પ્રગટ થયા વગર રહેશે. તમને ખ્યાલ આવે છે? મેં એક્ઝામ્પલ કર્યું છે, એક બાળક નું આપ્યું છું. શું આપ્યું હતું? માતા ને બાળક નું. આ માતા નો હાથ છે, અને હવે એ હાથ ના જે પરમાણુઓ છે એ પરમાણુઓ ઠંડા છે. માતા નો હાથ ઠંડો છે, બાળક નો હાથ છે, બાળક ના હાથ ના પરમાણુઓ ગરમ છે. હવે માતા એ બાળક નો હાથ પકડ્યો, હાથ પકડ્યો તો બાળક ના હાથ નો સ્પર્શ થતા માતા પોતાના હાથ નો જે સ્પર્શ હતો ઠંડો એ ભૂલી ગઈ, અને બાળક ના હાથ નો સ્પર્શ થતા અરે બેટા તારો હાથ ગરમ છે. તો શું થયું? બોલો દાદા. પોતે પર્યાય પોતાનું અસ્તિત્વ, પોતે પર્યાય પોતાનું લક્ષ્ય, પોતાનું સ્વરૂપ, પોતાનું અસ્તિત્વ એ ભૂલી જાય, અને હું દ્રવ્યથી અનુભવ કરે છે ત્યારે આ પ્રકારે અતિન્દ્રિય આનંદ ના દ્વારા ઉછળતા જાય છે. ઉછળતા જે વધારે લીલતા થાય છે એ આનંદ ની વૃદ્ધિ થાય, એનું જ નામ ગર્ભસ્થાન. ખ્યાલ આવે છે? સમજાય છે? અધ્યાત્મ સાથે કળાયોગ ને જોડીને બંધો ને તો બહુ મજા આવે, ને તો કળાયોગ લુકું લુકું રાખે. ક્યાં તું બ્રેક રમે છે? હવે ઉપશમ ચડ્યા કે શપક ચડ્યા, હવે જે પાછું ખાવ છો અમે તો જે ચડશે ચડશું ભાઈ, એવું નથી ભાઈ. ખ્યાલ આવે છે? મુનિરાજ ને પૂછો, મુનિરાજ કે અમને ખબર નથી ઉપશમ ચડ્યા કે શપક ચડ્યા, અરે અમે તો અમારા આનંદ. સમજાયો? પહેલો ચાર સમજાયો? એકદમ બરાબર. હા બોલો. અગિયારમાં ગુણસ્થાન થી જીવ નિયમ થી નીચે આવે, નિયમ થી નીચે. અગિયારમે ગુણસ્થાન ને રહેને કા કાર એક અંતર નું નથી, અને અગિયારમાં ગુણસ્થાન થી નીચે આવે કે એનું શું કારણ છે? તમે કહેશો અગિયારમાં ગુણસ્થાન માં નિરાશ છે, પોતાના આત્મામાં લીન છે. હવે અગિયારમાં ગુણસ્થાન માં નીચે જે કર્મ ઉપશમ થાય છે ને, એકવીસ નો ઉપશમ છે, એકવીસ ને અઠ્યાવીસ ને અઠ્યાવીસ નો ઉપશમ છે. સમજાય કે? પણ પૂર્ણ વિશ્વાસ થાય, અને કચરો નીચે બેસી ગયો છે, ઉપરનું પાણી પૂર્ણ સ્વચ્છ છે. તો એ અઠ્યાવીસ ને અઠ્યાવીસ મૌનીય કર્મ સહિત હોવા છતાં ઉપશમિત હોવાના કારણે વિશ્વાસ રૂપે પરમે છે. એવી જ વિશ્વાસતા જેવી વિશ્વાસતા બારમા માટે, જેવી વિશ્વાસતા અરિયંત અવસ્થા માટે, જેવી વિશ્વાસતા સિદ્ધ અવસ્થા શું છે? પણ હવે તમે કહેશો તો પછી નીચે કેમ આવે છે? અચ્છા, એટલે અગિયારમાં વર્ષના કોઈ કર્મ ઉપર આવી ગયો હશે, પછી અગિયારમાં વર્ષના મુનિરાજને કોઈ વિકલ્પ આવી ગયો હશે, કોઈ રાગ આવ્યો હશે, કોઈ શિષ્ય યાદ આવ્યો છે, કોઈ ગ્રંથની ગાથા લખવાની રહી ગઈ યાદ આવી હશે. અગિયારમાં વર્ષના એવું કાર્ય નથી. જેટલો સમય અગિયારમાં વર્ષમાં એક અંતર મુરત માટે રહેશે, એટલો પૂરો સમય નિષ્ફળતાને ભોગવે છે, પૂર્ણ આનંદને ભોગવે છે. નીચે આવવાનું કારણ શું છે? વોટ ઇઝ ધ રીઝન ઓફ કમિંગ ડાઉન? અગિયારમાં આવી દર્શનમાં કેમ આવે છે? એનાથી વધારે લઈ રહી શકે, અને અગિયાર બાર માં લઈ જઈ શકે, એટલે મુનિરાજ હાથ કમ છે. અને પણ ક્રમ થી અગિયાર માંથી ઉછરી દસ માં ચોથા માં આવે, અગિયાર માંથી દસ, દસ માંથી નવ, નવ માંથી આઠ, સાત, છ, છઠ્ઠા સાતમા માં જુલ છે. પુરુષાર્થ પાસે તો નેક્સ્ટ તમે શપથ શ્રેણી માંડી છે, પાછો નવરો પુરુષાર્થ ઉપયોગ શ્રેણી નો તો પાછો ઉપક્ષમ માંડે. એ ચાર વાર મેક્સિમમ ઉપક્ષમ શ્રેણી માંડી શકે મોક્ષ જતા પહેલા. પોઈન્ટ સમજાય છે? એક તો કાળ છે, અને એક અગિયારમાં ગુણસ્થાનમાં મુનિરાજ કા આયુ પૂર્ણ હો જાય. આયુષ પૂર્ણ થઈ ગયું અગિયારમાં ગુણસ્થાનમાં, આયુષ્ય કાળ છે અને બહુ છે. તો અગિયારમાં ગુણસ્થાનમાંથી ચ્યુત થઈને આયુ પૂર્ણ થયું, દેહ છૂટી ગયું, તો અગિયારમાં ગુણસ્થાનથી ઉગ્ર ગતિના પહેલા સમયમાં ચોથા ગુણસ્થાનમાં વધ્યા. સમજાય છે? નિયમથી તે લોક વિઘ્ન ગતિના પહેલા સમયમાં ચોથા ગુણસ્થાનમાં વળ્યા. એ તો કારણ છે ગાલે ગુણસ્થાન થી નીચે ગિરને, કે એક તો કાળ છે ઓર એક ભવ છે. હે તો ગુણસ્થાન રિલેશન મેં બધું છે, કાળ છે ઓર ભવ છે. સમજાયું? ખ્યાલ આવે છે? તો આ અગિયારમાં ગુણસ્થાન થી નીચે આવવાનું કામ. તો એક ચાર થયો આ. મને ઘરે કીધું તું એક થી વધારે નહીં કરી શકું, હું ચાર તો કરી શકું પછી ગેરંટી આપણે એક થી વધારે નહીં કરી શકું. ચલો થયું, પણ આ પહેલો ચાર્ટ આખો થઈ ગયો ઔપચારિક ભાવનો. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટાઈમ ચાર ચાર્ટ કરશું. ઓકે, એક વાર જસ્ટ દેખા દો. દેખો એ દૂસરા ચાર્ટ શાહી ભાવના, સેમ ટાઈમ પૂરો થઈ ગયો, વધારે થઈ ગયો. શાહી ભાવનો ચાર્ટ છે, એમાં જો કોલમ જુઓ પહેલેથી શાહી ભાવ, દૂસરા ચાર્ટ શાહી ભાવ એવી રીતના છે. શાહી ભાવનો ભેદ, પછી એની પરિભાષા, અને પછી ભાવ, ગુણ, ગુણસ્થાન અને કર્મ. જે આપણે એક બધું લીધું હતું ને એને આપણે છૂટું પાડી. પછી એવી રીતના છાયોક્ષમી ભાવના 18 ભેદની ચર્ચા, ઔદૈ ભાવના 21 ભેદની ચર્ચા, અને પારિણામિક ભાવના 3 ભેદની ચર્ચા આપણે વિસ્તારથી કરી છે. એનું રિવિઝન નેક્સ્ટ લાસ્ટ લેક્ચર 5 ભાવનો. એના પછી આપણે 14 ગુણસ્થાન પ્રારંભ કરીએ છીએ. હવે પહેલેથી આપણે 14 ગુણસ્થાન, એક એક ગુણસ્થાન આપણે ડિટેલમાં એનું સ્વરૂપ આપણે આગળના આધારથી જોશું. નેક્સ્ટ સન્ડે 5 ભાવનો લાસ્ટ લેક્ચર છે. કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે લોકો લઈ આવજો, તો આપણે એને સોલ્વ. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર, ઇસ કે લિયે જિનવાણી પાત કો વંદના શતવાર હૈ. સખે લિયે જિનવાણી પાત કો વંદના શતવાર. બોલો ને કાન મેં નિત્ય બોધિની દ્વારશામી પરમ ઉપકારી જિનવાણી માત કી જય.